நமோரிஹந்தாணம் நமோ சித்தாணம் நமோ அரியாணம் நமோ அத்யாயாணம் நமோ சவசாமம் அரிஹந்த சித்த சுரி உபாத்யாய சாது சர்வ அர்த்தகே பிரகாஷிமான் ஹரிகர உபகாரிகே स्वरूप ज्ञान राग से भई जो भक्ति कार्य को नमाई स्तुति को चाहिए है धन्य धन्य तुम्हारी से कार्य सब आज है करे जोड़ी बार बार वंदना हमारी है मंगल कल्याण सुख ऐसो हम चाहत है मंगल कल्याण सुख ऐसो हम चाहत है हो मेरी ऐसी दशा जैसी तुम धारी है हो मेरी ऐसी दशा जैसी तुम धारी है आपनो जे रविवार नो विषय छे चौद गुण स्थान चौद गुण स्थान पर अपने कार्य स्वाध्याय नहीं कर सकिए इतने आज आप चौद गुण स्थान नो स्वाध्याय करीशु गुण स्थान ना प्रकरण मा हमारा सुधी ने अपने बे स्वाध्याय लीधा आज आप तीजो स्वाध्याय बे स्वाध्याय मा अपने घनी बड़ी जे गुण स्थान संबंधी भूमिका नी चर्चा है એ ભૂમિકા ની આપણે ચર્ચા કરી જેવી રીતના ગુણસ્થાન કોને કહેવાય ગુણસ્થાન નો શબ્દાર્થ પછી ગુણસ્થાન કેટલા પ્રકારના છે ગુણસ્થાન દ્રવ્ય છે ગુણ છે કે પર્યાય છે કયા ગુણો ની પર્યાય છે એ પરિભાષામાં શ્રદ્ધા અને ચારિત્ર ગુણ નું સ્વરૂપ એની તારતમ્યતા એ બધી ચર્ચા કર્યા બાદ આપણે ગુણસ્થાન ના વિવિધ પ્રકારે વિભાજન એની પણ આપણે લાસ્ટ ટાઈમ ચર્ચા કરી હતી પાંચ ભાવમાં પણ આપણે ગુણસ્થાન ને ઉતાર્યા હતા આ ઘણી બધી ચર્ચા કર્યા બાદ સૌથી ઇમ્પોર્ટન્ટ ચર્ચા આપણે ગયા વખતે કરી હતી કે પ્રત્યેક ગુણસ્થાન માં ત્રણ વસ્તુ જોવામાં આવે છે ગુણસ્થાન જે ચૌદ વિભાજન કરવામાં આવ્યા છે ચૌદ ગુણસ્થાનો વિભાજનનો આધાર શું છે એની આખી આપણે ચર્ચા કરી હતી કે ગુણસ્થાનોના વિભાજનનો આધાર શું છે તો જે આપણે એમાં જોયું કે પ્રત્યેક ગુણસ્થાનમાં ત્રણ વસ્તુ જોવામાં આવે છે કદાચ આ વાતો થોડીક નવી લાગશે થોડીક અઘરી લાગશે પણ જેમ જેમ સાંભળતા જશો એમ એમ વાત એકદમ સરળ થતી જશે તો આપણે જોયું કે પ્રત્યેક ગુણસ્થાનમાં ત્રણ આવશ્યક વસ્તુ હોય છે હું આના ડિટેલમાં નથી જવાની કારણ કે આપણે લાસ્ટ ટાઈમ વિસ્તારથી આની ચર્ચા કરી હતી એમાં આપણે જોયું કે શુદ્ધતા અશુદ્ધતા અને તદ અનુકૂળ શારીરિક ક્રિયા તદ અનુકાર શારીરિક ક્રિયા આ ત્રણ વસ્તુ ગુણસ્થાનમાં જોવામાં આવી શુદ્ધતામાં આપણે બે પ્રકારની શુદ્ધતા લીધી એક લીધી આપણે ત્રૈકાલિક શુદ્ધતા અને એક લીધી આપણે પ્રગટ શુદ્ધતા થોડુંક સમજવાની કોશિશ કરશો તો એકદમ સમજાય આજે ગુરુદેવજી નું જે પ્રવચન હતું અત્યંત માર્મિક પ્રવચન આખો એક કલાક પૂજ્ય ગુરુદેવજી એ દ્રવ્ય ગુણ અને પર્યાય નું સ્વરૂપ સમજાય ખ્યાલ આવે છે તો જે શુદ્ધતા ની વાત કહી એમાં આપણે બે પ્રકારની શુદ્ધતા લીધી કયા બે પ્રકારની શુદ્ધતા લીધી એક ત્રૈકાલિક શુદ્ધતા અને એક પ્રગટ શુદ્ધતા ત્રૈકાલિક શુદ્ધતા એ તો હરેક દ્રવ્યમાં ત્રિકાળ જોવામાં આવે છે જેને આપણે કહીએ ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા તો એ ત્રૈકાલિક શુદ્ધતા છે જે નિગોળથી લઈને પરમાત્મા સુધીના બધા જીવોમાં આવી ત્રૈકાલિક શુદ્ધતા ત્રૈકાલિક સામર્થ્ય ત્રૈકાલિક શક્તિઓ ત્રૈકાલિક ગુણો શુદ્ધ ગુણો પરિપૂર્ણ તત્વ પારિણામિક ભાવ કારણ પરમાત્મા સમયનુસાર એવો શુદ્ધ આત્મા તો પ્રત્યેક જીવ સ્વભાવથી વર્તમાનમાં પણ છે ભૂતમાં પણ હતો અને ભાવિમાં પણ રહેવાનો, બરાબર છે? એના પછી આપણે શેની વાત કરી? પ્રગટ શુદ્ધતા. પ્રગટ શુદ્ધતા માં આપણે વાત લીધી ત્રણ, સમ્યક દર્શન, જ્ઞાન અને ચારિત્ર. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર, આ ત્રણ ની વાત આપણે કરી. આપણે સિદ્ધ શું કરવું છે, આપણે પોઈન્ટ શું પાડ્યો છે કે જે ગુણસ્થાનો નું વિભાજન કરવામાં આવે છે એ વિભાજન નો આધાર શું છે. તો આ ત્રણ વસ્તુ માંથી વિભાજન નો આધાર શું છે? શુદ્ધતા, અશુદ્ધતા કે શારીરિક ક્રિયા. શુદ્ધતામાં ત્રૈકાલિક શુદ્ધતા એ ગુણસ્થાનોના વિભાજનનો આધાર ન હોઈ શકે એ વાત કહી. પ્રગટ શુદ્ધતામાં સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર આ ત્રણ પણ ગુણસ્થાનોના વિભાજનનો આધાર ન બની શકે એની પણ આપણે ઇન્ડિવિડ્યુઅલ એક એક ની વાત કહી છે. એ ખાલી રિવિઝન કરીશું તમને એક વિષય પાછો ખ્યાલમાં, અને એના પછી જે તદનુસાર શારીરિક ક્રિયા છે એ પણ ગુણસ્થાનના વિભાજનનો આધાર ન બની શકે. ગુણસ્થાનની પરિભાષા અનુસાર ગુણસ્થાનના વિભાજનનો આધાર છે જે અશુદ્ધતા. શું છે પરિભાષા? પરિભાષા શું છે? મોહ અને યોગના નિમિત્તથી શ્રદ્ધા અને ચારિત્ર ગુણોની તારતમ્યરૂપ અવસ્થાને ગુણસ્થાન કહેવામાં આવે છે. અને એ મોહ અને યોગ એ શુદ્ધતા છે કે અશુદ્ધતા છે? અશુદ્ધતા છે. તો એ અશુદ્ધતાની તારતમ્યતા એના આધારે ગુણસ્થાનોનું વિભાજન થાય છે. અને એ અશુદ્ધતા આપણે 11 પ્રકારની જોઈ હતી. બધું યાદ છે ને, ખ્યાલ છે ને? થોડું રિવિઝન કરતા જજો, રિવિઝન કરશો તો બહુ મજા આવે. તો 11 પ્રકારની આપણે અશુદ્ધતા જોઈ હતી અને આપણે એ જોયું હતું કે પહેલા ગુણસ્થાનમાં 11 પ્રકારની અશુદ્ધતા છે અને 14મા વર્ણસ્થાનમાં એ 11 પ્રકારની અશુદ્ધતાનો અભાવ થઈને જીવશુદ્ધ દશા પ્રગટ કરે છે. એટલે ગુણસ્થાનોના વિભાજનનો આધાર અશુદ્ધતા છે. શુદ્ધતામાં ત્રૈકાલિક શુદ્ધતા પણ વિભાજનનો આધાર ન બની શકે અને પ્રગટ શુદ્ધતા પણ ગુણસ્થાનના વિભાજનનો આધાર ન બની શકે. અને શારીરિક ક્રિયા તો કોઈ સવાલ જ નથી, કારણ કે એ તો પરદ્રવ્યની જડિત ક્રિયા છે. આટલી ચર્ચા આપણે કરી હતી. હવે આ તો આપણું થયું રિવિઝન 2-5 મિનિટનું. હવે આપણે આજે નવું પ્રકરણ ચાલુ કરવાનું છે. ઘણી બધી વાતો આજે આપણે સમજવાની છે, એ આપણે ચાલુ કરીએ. સૌથી પહેલા આપણે ગુણસ્થાન જે 14 છે એમાં જે પહેલું ગુણસ્થાન છે મિથ્યાત્વ ગુણસ્થાન. 14 ગુણસ્થાનના નામ પણ અગર બની શકે તો યાદ કરવાની કોશિશ કરશે, બરાબર છે? આપણે જેમ જેમ કરશું એમ આપણને યાદ રહેતા જશે, પરંતુ એને પણ યાદ કરવાની કોશિશ કરશું. તો સૌથી પહેલું ગુણસ્થાન કયું છે? મિથ્યાત્વ ગુણસ્થાન, જેને આગળમાં કીધું છે બાદશાહી ગુણસ્થાન. કેવું ગુણસ્થાન છે? રાજશાહી ગુણસ્થાન છે, રાજાશાહી ગુણસ્થાન. કેમ કેમ રાજશાહી ગુણસ્થાન છે? કારણ કે અનાદિકાળથી આ જીવ મિથ્યાત્વ રૂપે, અનંત કાળથી આ જીવ મિથ્યાત્વ, અનાદિકાળથી આ જીવ મિથ્યાત્વ રૂપે પરણવી રહ્યો. બાદશાહી ગુણસ્થાન એટલે છે કે આ મિથ્યાત્વ જે એને રાજાની ઉપમા આપી છે. મિથ્યાત્વને કોની ઉપમા આપી છે? રાજાની ઉપમા આપી છે. અને આ મિથ્યાત્વ મો રાજા એટલે ને મો રાજા, એ મો રાજાનું હુકુમ અનાદિકાળથી આ જીવ રાજા ઉપર ચાલે. સમજાય છે? બળદની જેમ, સમજાય છે, ભાર વેવડાવે છે. મો રૂપી ભૂતડું આવે છે ને, મો રૂપી ભૂતડું આ જીવને ચાર ગતિમાં બળદની જેમ ભાર વેવડાવે. જેમ નચાવે એમ આ જીવ અનાદિકાળથી આ મિથ્યાત્વના પ્રણામમાં નાચે છે. જે મિથ્યાત્વ કેમ કે એમ માને છે. તો આ છે પહેલું ગુણસ્થાન, જેમાં જે અનંત જીવ રાશિ છે એ અનંત જીવ રાશિમાંથી અધિકતર જીવ રાશિ, મેક્સિમમ જીવ રાશિ આ મિથ્યાત્વ ગુણસ્થાનમાં છે. એક એક પોઈન્ટ લઈએ છીએ, મેક્સિમમ જીવ રાશિ આ મિથ્યાત્વ ગુણસ્થાનમાં છે, બરાબર છે? હવે જો આગળ, અનાદિકાળથી આ જીવ મિથ્યાત્વમાં છે, પરંતુ કેટલાય જીવો, અનંત જીવ એવા પણ છે કે જે પોતાના સમ્યક પુરુષાર્થ વડે મિથ્યાત્વનો અભાવ કરીને સમ્યક્ત્વની પ્રાપ્તિ કરીને સિદ્ધાલયમાં બિરાજમાન પણ થઈ ગયા છે એવા પણ અનંત જીવ, અને એ અનંત જીવ પણ જે ટોટલ જીવ રાશિની સામે કેટલા છે તો કે ભૂંદ બરાબર છે. અહીં સમજાય છે સમૂહ ઉપમા એટલી છે આગમમાં સમુદ્રમાં જેટલું પાણી છે ને સમુદ્રમાં એનું બૂંદ બરાબર અગર પાણી તમે લો બૂંદ બરાબર પાણી તો આજ સુધી થઈ રહેલા સિદ્ધ થઈ રહ્યા જે સિદ્ધ થઈ રહ્યા છે આજે આવ્યું ને કે વિજય ક્ષેત્રમાં તો હમણાં પણ 6 મહિના ને આ સમયમાં 608 જી મોક્ષમાં જઈ જ રહ્યા છે અને આગળ પણ 6 મહિના આ સમયમાં 608 જી નિરંતર મોક્ષમાં જતા જ રહેશે. એ કાર્યક્રમ એક શૃંખલા ચાલુ જ રહેશે. હવે એ ટોટલ 3 કાળના સિદ્ધોની તમે રાશિ ભેગી કરો તો જે જીવ રાશિ છે એની સામે ભૂંડ બરાબર છે. તમને ખ્યાલ આવે છે કે કેટલા જીવ સિદ્ધ થશે તો કે અનંત, અને અનંત અનંત ના પણ અનંત ભેદ છે ને, તો કેટલા થશે તો કે અનંત જીવ રાશિ છે, ટોટલ જીવ રાશિ છે એની સામે ભૂંડ બરાબર છે. અહીં સમજાય છે, ખ્યાલ આવે છે. એટલે આપણને આનાથી જીવોની રાશિની કલ્પના થાય, જીવોની સંખ્યાની કલ્પના થાય, અને એમાંથી આપણને આપણા મનુષ્ય ભવની આપણને દુર્લભતા ભાસે કે આપણે ક્યાં અમને બેઠા. આમાં વધારે વિશેષ ન જતા વિષયને આગળ વધારીશું. મિથ્યાત્વ ગુણસ્થાન નું આપણે આ થોડી ભૂમિકા બનાવી. હવે એમાં આપણે કેવી રીતના એના ટોપિક લેવાના, પહેલા હું તમને એના 9 ટોપિક લખાવું છું બરાબર છે. એ 9 ટોપિક ના આધારે આપણે ગુણસ્થાન મિથ્યાત્વ ગુણસ્થાન ની ચર્ચા કરવાની. સૌથી પહેલા તો એનો શબ્દાર્થ સમજાય છે. સૌથી પહેલા તો એ મિથ્યાત્વ નો શબ્દાર્થ અને એના બીજા નામ. મિથ્યાત્વ આપણે હજારો વાર આ શબ્દ સાંભળ્યો છે, અને શબ્દ સાંભળવો અને એનું ભાવ ભાષણ થવું એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આપણે હંમેશા હરેક સ્વાધ્યાયમાં એની મુખ્યતા રાખે છે કે ભલે ગુણસ્થાન નો સ્વાધ્યાય હોય કે મોક્ષના પ્રકાશક નો સ્વાધ્યાય હોય કે ગુરુદેવજી નું જીવન ચરિત્ર આપણે વિચારતા હોઈએ, પણ એ બધામાં એક મુખ્યતા આપણે એ રાખવી કે આ વાતોનું આપણને ભાવ ભાષણ થવું છે. મિથ્યાત્વ નું પણ ભાવ ભાષણ થવું જોઈએ, કારણ કે જ્યાં સુધી એ મિથ્યાત્વ નું ભાવ ભાષણ નહીં થાય ને, એનું સ્વરૂપ ખ્યાલમાં નહીં આવે ને, એ દોષ જ્ઞાનમાં પકડાશે નહીં ને, ત્યાં સુધી એને દૂર કરવાનો આ જીવ ઉપાય નહીં કરી શકે. એટલે એ મિથ્યાત્વ પ્રણામ નું એ અભિપ્રાય નું ભાવ ભાષણ થવું જોઈએ કે મિથ્યાત્વ નામક પાપ જે નિરંતર અંતરમાં ચાલી રહ્યું છે અનાદિ કાળથી એક સમયનો આપણે કહીએ ને વિશ્રામ લીધા વગર, તે મિથ્યાત્વ કહેવાય કોને, એનું સ્વરૂપ શું છે, એનું ભાવ ભાષણ થવું જોઈએ, એ દોષ પકડાવવો જોઈએ, એ જ્ઞાનમાં આપણને ખ્યાલમાં આવવું જોઈએ કે આત્મા અનાદિકાળથી આ મિથ્યાત્વ રૂપે પ્રણમી રહ્યો છે, એનો અર્થ શું છે બરાબર છે. હવે જો તો આપણે એનો શબ્દાર્થ કરશો બરાબર છે. પછી એની આપણે આગમ અનુસાર ગોમતકાજી ગ્રંથ ને આપણે આધાર બનાવ્યો છે 14 ગુણસ્થાન ના સ્વાધ્યાય માટે, તો આગમ અનુસાર મિથ્યાત્વ ગુણસ્થાન ની શું પરિભાષા સમજાયું. તો શબ્દાર્થ પછી પરિભાષા બરાબર, પછી એના અન્ય નામ, આ ગુણસ્થાન ના બીજા કયા કયા નામો છે એની આપણે ચર્ચા કરી. આ 3 ની આપણે પહેલા ચર્ચા કરી. ચલો જલ્દી પહેલા મિથ્યાત્વ શબ્દ, મિથ્યાત્વ મિથ્યા માન્યતા મિથ્યા દર્શન છે ને શબ્દ. મિથ્યાત્વ એટલે ઊંધી માન્ય, મિથ્યા એટલે ખોટી ઊંધી, અને સ્વ એટલે એ પણ માનવું, એ રૂપે પડવું, સ્વ એટલે રૂપે પડવું. તો અનાદિકાળથી શું કરી રહ્યા છે, શું કરી રહ્યો છે આત્મા, કે ઊંધી માન્યતા રૂપે પડાવી. હવે ઊંધી માન્યતા ના આપણે 5-6 પ્રકાર થી લઈએ છીએ આમાં સમજાય છે. તો એ ઊંધી માન્યતા જેને આપણે શબ્દાર્થમાં લીધો મિથ્યાત્વ એટલે ઊંધી માન્યતા. હવે એનું ભાવ ભાષણ આપણે 6 પોઈન્ટ થી હમણાં કરીએ બરાબર છે. તો ચોથો પોઈન્ટ, પાંચોથો પોઈન્ટ છે ભાવ ભાષણ, શબ્દાર્થ પછી પરિભાષા પછી ગુણસ્થાન ના અન્ય નામો, અને ચોથો પોઈન્ટ છે ભાવ ભાષણ જેને આપણે હમણાં 6 પોઈન્ટ થી લઈએ. અન્ય નામો જોઈ લઈએ. અન્ય નામ મિથ્યાત્વ ગુણસ્થાન ના અન્ય નામ છે સંસાર માર્ગ. મિથ્યાદ્રષ્ટિ કેવો છે, સંસાર માર્ગ. એને આપણે કહી શકીએ આગમ અનુસાર આપણે કહીશું તો બહિર્ય આગમ. શાંતિથી સાંભળજો, મને બધાને ખ્યાલ આવશે. ઊંધી માન્યતા કહો, સંસાર માર્ગી કહો, બહિર આત્મા કહો, સમજાય છે, બાધક જીવ કહો, તો જે શું આપણે બાધક છીએ. કેવા છે? આપણે અનાધિકાર થી બાધક દશા રૂપે પડ્યા છીએ. સમજાય છે? એ બાધક દશા, ઊંધી માન્યતા, વિપરીત અભિપ્રાય, અધ્યવસાન, મિથ્યા અધ્યવસાન. સમજાય છે? ગુણસ્તા મિથ્યા અધ્યવસાન. અધ્યવસાન એટલે મોર આદેશ આદિ ભાવ. તો એ ભાવ રૂપે આત્મા અનાધિકાર થી પડી રહે. સમજાય છે? પોતે પોતાની શાંતિ નો ઘાત કરે છે, પોતે પોતાની શાંતિ ને બાળે છે, વધારે છે. પોતાના અંદર માં કષ્ટખાઈની જ્વાળા દ્વારા, વિકલ્પોની જ્વાળા દ્વારા, મિથ્યા માન્યતાઓની જ્વાળા દ્વારા પોતાના આત્માની અનંત શાંતિ દજાય છે. સમજાય છે ને? ભાવ વાસન કરજો. આ કર્ણાયોગ નો વિષય છે, આપણે એ વિશે તો ભણશું, પરંતુ આપણે એમાંથી દ્રવ્યાનીઓ, એમાંથી જે અધ્યાત્મ, એમાંથી એમાંથી જે ભાવ વાસન અને એમાંથી જે પુરુષાર્થ કરવાની જે આપણી જે કળા છે એ આપણે નથી ભૂલવાની. હે, હવે આગળ જો. હવે આપણે થઈ ગયું શબ્દાર્થ, થઈ ગયું અન્ય નામ, થઈ ગયા. હવે આપણે પરિભાષા કરા. મારે 6-7 પોઈન્ટ પૂરા કરવા ચાલે. હે, શાંતિથી કરશું, ધીરે ધીરે બધાને ખ્યાલ આવે છે. ન સમજાય તો હાથ ઉપર કરજો, આપણે રિપીટ પણ કરજો. હવે આપણે ગોમટકાર જીવ કાણ ગાથા 15, હું તમને રેફરન્સ પણ આપું છું. હે, ગોમટકાર જીવ કાણ ગાથા 15 ના આધારે નિયમિત આચાર્ય નિયમિત સિદ્ધાંત ચક્રવર્તીએ મિથ્યાત્વ ગુણસ્થાનની સુપરિભાષા કરી. સમજાયું? અરે પરિભાષા સાંભળજો, પરિભાષા સાંભળજો. આમાં પરિભાષામાં નિમિત્ત ઉપાદાન બેનો સુમેળ કરીને પરિભાષા નથી, કારણ કે ત્રણ અનુયોગ, કર્ણાનુયોગ, કર્ણાનુયોગ અને પ્રથમાનુયોગ છે, એ ત્રણ અનુયોગમાં નિમિત્ત પ્રધાન કથન બહુ આવશે અને દ્રવ્યાનુયોગમાં ઉપાદાન પ્રધાન કથન આવશે. નિમિત્ત પ્રધાન કથન હોય, નિમિત્તની મુખ્ય હંમેશા જીવનમાં યાદ રાખજો આ વાક્ય, નિમિત્તની મુખ્યતાથી કથન હોય પણ નિમિત્તની મુખ્યતાથી કાર્ય ન હોય. સમજાયો પોઈન્ટ? સમજાયો? નિમિત્તની મુખ્યતાથી કથન થાય અને એ કથન કરવામાં આવે, પરંતુ નિમિત્ત અનુસાર કાર્ય ક્યારે પણ થાય નહીં. આ પરિભાષામાં નિમિત્ત ઉપાદાના સુમેળ સહિત પરિભાષા ગુમરદાર જીવન ગાથા 15 આચાર્ય નિમિત્તન સિદ્ધાંત ચક્રવર્તીએ લખી છે. આપણે જોઈએ, લખો પરિભાષા, સાંભળો, લખો, સાંભળો, ધ્યાનથી સમજો. પહેલો શબ્દ છે દર્શન મોહનીય. બરાબર સમજાય છે ને? દર્શન મોહનીય. આ કયો કર્મ છે? મોહનીય કર્મ, ઘાતી કર્મ, એમાં મોહનીય કર્મ અને એમાં દર્શન મોહનીય. બરાબર? તો દર્શન મોહનીય મિથ્યાત્વ કર્મના ઉદયના સમયે, હિન્દીમાં છે પણ ગુજરાતીમાં બોલું છું. હે, દર્શન મોહનીય મિથ્યાત્વ કર્મ, દર્શન મોહનીય મિથ્યાત્વ કર્મ. કયો કર્મ લીધો? દર્શન મોહનીયમાં પણ ઘાતી કર્મ. એટલે ચાટ બનાવશો ને તો એવી રીતના બનાવી શકો સમજવા માટે. બરાબર કે ઘાતી કર્મ, ઘાતી કર્મમાં ચાર ભેદ, એમાં મોહનીય, એમાં દર્શન મોહનીય, દર્શન મોહનીયના ત્રણ અને ત્રણ માં એક. હું થઈ ગયું સાંભુ? સાંભળો, બોલો મારી સાથે, બોલો થોડા અલગ રહેશો ને તો તમને પણ બોલશો તો મજા આવશે. દર્શન મોહની ઘાતી કર્મ, એમાં ઘાતી કર્મ અઘાતી, એમાં ઘાતી, ઘાતીમાં ચાર, ચાર માં મોહનીય, મોહનીયમાં દર્શન મોહનીય, દર્શન મોહનીયના ત્રણ અને ત્રણ માં મિથ્યાત્વ. દર્શન મોહનીના ત્રણ કયા? મિથ્યાત્વ, સમ્યક મિથ્યાત્વ અને મિશ્ર, સમ્યક મિથ્યાત્વ અને સમ્યક પ્રકૃતિ. મિશ્ર એટલે સમ્યક મિથ્યાત્વ. આવશે, બધું આવશે. તો ત્રણ છે ને દર્શન મોહની, આપણે ત્રણ ભેદ જોઈ, ત્રણ ટુકડા થાય છે, ત્રણ ભેદ છે. તો ત્રણ માંથી કયા કર્મના ઉદયમાં? મિથ્યા, મિશ્ર અને સમ્યક પ્રકૃતિના ઉદયમાં મિથ્યાત્વનો પરિણામ ન થાય. દર્શન મોહનીય એટલે જો કેટલું સ્પેસિફિક લખ્યું છે, હવે દર્શન મોહનીય મિથ્યાત્વ કર્મના ઉદયમાં, ઉદયના સમયે, અર્થાત નિમિત્ત, નિમિત્ત શું આવ્યું? શબ્દ કયો શબ્દ આવ્યો? નિમિત્ત. એટલે દર્શન મોહનીય મિથ્યાત્વ કર્મ નો ઉદય જીવને મિથ્યાત્વ રૂપે પ્રણમાવે એમ વસ્તુ સ્થિતિ નિમિત્ત ના સમયે થવા વાળા, હોને વાળે, થવા વાળા, હોને વાળે, હોને વાળો, એક એક શબ્દ, કરવા વાળા નહીં, થવા વાળા, હોને વાળો. કોઈ સમજાય છે? એનો પણ ભાવ ભાષણ સમજતો. होने वाले जीव के, अरे आप परिणाम क्या था इसे, जीव जीवना जीवना हमें इम्पोर्टेंट शब्द है, आई शब्द गो इम्पोर्टेंट जीवना अतत्व श्रद्धान रूप का सुखी दू अतत्व श्रद्धान रूप का इन्हें मिथ्यात्व गुणस्थान कहवावा सुखी दू अतत्व श्रद्धान और तत्व श्रद्धा એટલે તત્વ નું જેવું સ્વરૂપ છે એવું શ્રદ્ધાન ન કરતા ઊંધું શ્રદ્ધાન કરે. કોઈ સમજાય છે? આપણે જીવવાની ભણી રહ્યા છે, જીવવાની બોલી રહ્યા છે, જીવવાની સાંભળી રહ્યા છે, પણ અહિયાં બેઠા બેઠા સમોષણ માં બેઠા બેઠા ભાવલિંગી સંતો ના ચરણો માં બેઠા બેઠા પણ આપણે મિથ્યાત્વ ને પુષ્ટ કર્યું. હમણાં કોણ બોલે છે? હું બોલું છું. જયસીબેન બોલે. કોણ સાંભળે છે? હવે શું થયું? અહિયા અતત્વ શ્રદ્ધાન અગર એવી માન્યતા કે હું બોલું છું, હું સંભળાવું છું, હું બધાને સમજાવું છું, તો આ અતત્વ શ્રદ્ધા. એક બેસિક ઉદાહરણ આપું છું, એક પ્રેક્ટિકલ ઉદાહરણોથી અગર વાત સમજશું તો આપણને એ વાત બરાબર સમજાવે. કોણ લખે છે? એટલે ના નથી પડતી લખે લખે છે કોણ? અમે નથી લખી શકતા. કોઈ પામરતા દીનતા નો અનુભવ કરે અમે જોવા કેટલું સરસ. અમે તો લખી નથી, અમે લખી નથી શકતા, અમે લખી નથી શકતા. કોઈ અરે અમે તો એક એક શબ્દ લખી શકીએ. સમજાય છે? તો બે માન્યતા માં શું થયું? અતત્વ શ્રદ્ધા. જ્ઞાન થી કેટલું આવી છે? જ્ઞાન થી સાંભળીએ છીએ કે ઇન્દ્રિય થી સાંભળીએ છીએ, કાન થી સાંભળીએ છીએ કે જ્ઞાન થી સાંભળીએ છીએ? ધ્યાન કોનું રાખીએ છીએ? જ્ઞાન નું કે કાન નું? ધ્યાન તો કાન નું રાખીએ છીએ વધારે. ધ્યાન તો ઇન્દ્રિય નું રાખીએ છીએ, ધ્યાન તો આ ઉદગત પરિણામ ને પ્રાપ્ત શરીર નું રાખીએ છીએ. કારણ કે અતત્વ શ્રદ્ધાન ચાલે છે. ભલે તું સાંભળતો હોય તત્વ ની વાત, પરંતુ તું તો અંદર માં માન્યતા તો અતત્વ શ્રદ્ધાન કોઈ સમજાય કે ભાવવાસન કરાવું છું? મેઈન ભાવવાસન થવું જોઈએ બધાને, કરાવું છું બધાને થવું જોઈએ. અહીંયા કોણ કરાવે ને? તો ગુરુદેવ કે છે ને કોણ સમજાવે ને કોણ બનાવે ને મંદિરો કોણ બને? અરે કોણ બનાવે? પરમાણુ નું સ્વતંત્ર પ્રણમન એમ થવાનું હતું. અમૃતચંદ્ર આચાર્ય દેવ કે છે કે અરે આ શાસ્ત્ર અમે નથી લખ્યું. સ્વરૂપ ગુપ્ત અમૃતચંદ્ર આચાર્ય તો પોતાના સ્વરૂપમાં ગુપ્ત. બોલો, સમજાય છે? મિથ્યાત્વ ગુણસ્થાન, બાદશાહી ગુણસ્થાન. એક એક સમય આ જીવ ને ફળ પદાર્થ અને સંયોગો અને પરિણામો નું એકત્વ મમત્વ કર્તૃત્વ ભોગતૃત્વ પ્રણામ કર્યા અને જીવ એની સાથે રહેતો જાય છે, રહેતો જાય છે, રહેતો જાય છે, રહેતો જાય. સમજાયું? તો અતત્વ શ્રદ્ધાન નું ભાવ કો મિથ્યાત્વ કહેતે છે. સમજાયું? આ હજી નીચે બધું લખ્યું છે એની વિશ્લેષણ આપણે હમણાં કહી કે આમાં મિથ્યાત્વ કર્મ લીધો. દર્શન મૌની માં મિથ્યાત્વ લીધો. કયો ન લીધો? સમ્યક મિથ્યાત્વ અને મિશ્ર પ્રકૃતિ ન લીધી. કેમ ન લીધી? સમ્યક મિથ્યાત્વ અને મિશ્ર પ્રકૃતિ કેમ ન લીધી અહીંયા? કારણ કે અનાદિ મિથ્યાદ્રષ્ટિ જીવ ને સમ્યક પ્રકૃતિ અને મિશ્ર પ્રકૃતિ હોતી જ નથી. એ ક્યારે થશે? એ ક્યારે ક્યારે નો જન્મ થશે? એ જયારે સમ્યક તો થશે ને, સમ્યક દર્શન થશે ને, ઔક્ષમિક સમ્યક તો થશે. તે ઔક્ષમિક સમ્યક પ્રથમોક્ષમ સમ્યક તો થતા એ દર્શન મૌની ના ત્રણ ટુકડા તો ક્યારે થાય? સમ્યક થતા એ ત્રણ ટુકડા થાય છે. તો મિથ્યાત્વ અવસ્થામાં તો એ ત્રણ ટુકડા, એ ત્રણ ભેદ, એ ત્રણ પ્રકૃતિ છે જ નહીં. તો એનો ઉદય નથી લીધો. દર્શન મૌની માં કોનો ઉદય લીધો? મિથ્યાત્વ. પોઈન્ટ સમજાયું? ખ્યાલ આવે છે? હવે જુઓ આગળ. હવે આપણે છ પોઈન્ટ ની ભાવભાષણ કરીએ. કોની? મિથ્યાત્વ ની. આપણી ભાવભાષણ નો પોઈન્ટ છે. એના પછી આપણે ભેદ પ્રભેદ સમજવાના. પોઈન્ટ એક 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 આપણે લઈએ છે. આ રીતે આપણે ચૌદે ચૌદ ગુણસ્થાન સમજ. હવે ફટાફટ આપણે લઈએ આવો છ પ્રકારથી એની ભાવભાષણ આપણે લઈએ. જો કેવી રીતના લેવાનું? સૌથી પહેલા આપણે જે હમણાં ચર્ચા કરી, થોડી ચર્ચા આમાં બધી આવી ગઈ. સૌથી પહેલા પોઈન્ટ લીધો બહુ સરસ. પહેલો પોઈન્ટ શું લીધો? કે વિગરાગી સાંભળજો, બહુ સરળ છે. છ એ પોઈન્ટ બહુ સરળ છે. પોતા સાથે રિલેટ કરજો તો મજા આવે. વિગરાગી સર્વજ્ઞ હિતોપદેશી, એવા સાચા દેહ ને છોડી સંધ્યાનું કાલ આપણે ચર્ચા કરી હતી, વિતરાગી સર્વજ્ઞ હિતોપદેશી એવા સાચા દેવને છોડી અન્ય મોહી રાગી દ્વેષી દેવી દેવતાને સાચા દેવ માનવા. સમજાય છે? આ પહેલી ભૂલ મિથ્યાત્વ. પછી એના ભેદ પ્રભેદમાં પાછું આપણે કન્ફ્યુઝ કરશું. વિતરાગી સર્વજ્ઞ હિતોપદેશી એવા સાચા દેવને છોડી અન્ય મોહી રાગી દ્વેષી દેવોને દેવ માનવા. સર્વજ્ઞ કથિત શાસ્ત્ર થી વિપરીત શાસ્ત્ર ને યથાર્થ શાસ્ત્ર માનવા. અને નિર્ગ્રંથ છઠ્ઠા સાતમા વર્ષ સ્થાનમાં જીવવા વાળા ભાવલિંગી દિગંબર સંતોને છોડી અન્ય કુગુરુમાં ગુરુ બુદ્ધિ કરવી એનું નામ સૌથી પહેલા પ્રકારનો મિથ્યાત્વ છે. જેને આગમમાં કીધું ભેદ પ્રભેદ સાથે આવી ગયા, જેને કીધું ગ્રહિત મિથ્યાત્વ. પોઈન્ટ સમજાય કે ગ્રહિત મિથ્યાત્વ શું કહ્યું? કે સાચા દેવ શાસ્ત્ર ગુરુના સ્વરૂપ, સાચા દેવ શાસ્ત્ર ગુરુને છોડી અન્ય કુદેવ કુગુરુ અને કુશાસ્ત્રની શ્રદ્ધા મહિમા બહુમાન. અહીંયા આપણે ભલે આપણે દેવશાસ્ત્ર ગુરુને માનીએ, સામાન્ય ધ્યાનથી ગ્રહિત મિથ્યાત્વ કેવી રીતના પોષાય. અગર અન્ય ક્યારે આપણે જોઈએ ને, કોઈ અન્ય પંથમાં કે કોઈ અન્ય જગાએ બહુ બહુ લોકો બહુ ભીડ જતી હોય, તમને અંદરથી થાય કેટલા લોકો શું થયું, આનાથી શું થયું? ગ્રહિત મિથ્યાત્વ. પોઈન્ટ સમજાય છે? કેટલા લોકો જાય છે, કેટલા લોકો છે ત્યાં. પણ શું માને છે એ લોકોની માન્યતા શું છે, અભિપ્રાય શું છે? પોઈન્ટ સમજાય છે? એનો આપણને ખ્યાલ સતને ગુરુદેવજી કહે છે ને, સતને સંખ્યાની જરૂરત નથી હોતી, સતને સંખ્યાની અપેક્ષા નથી. ગુરુદેવજીએ સંપ્રદાય છોડ્યું ત્યારે કેટલા હતા સાથે, બોલો કેટલા જણ હતા સાથે? ખ્યાલ આવે છે કેટલા જણ? આંગળીના વેળે આપણે ગણી શકીએ કેટલા જણ હતા, બે ચાર જણ. સતને ક્યારે પણ સંખ્યાની અપેક્ષા, એટલે ક્યાંય પણ આપણે મોહિત થઈ જઈએ, આપણે ક્યાંય પ્રભાવિત થઈ જઈએ, ક્યાંય ઇમ્પ્રેસ થઈ જઈએ, અંદરથી આમ થઈ જાય ઓ, તો એ પણ ગ્રહિત મિથ્યાત્વનો દોષ. જવું અને બેસવું અને સાંભળવું અને ફોલો કરવું અને માનવું એ વાત તો બહુ દૂરની છે. અહીંયા બેઠા બેઠા આપણને મહિમા પણ આવી જાય ને કે અરે શું ગજબ છે. પછી પોઈન્ટ સમજાય છે? ખતરનાક એકદમ પોઈન્ટ બધા. ચલો એ તો છોડો, અહીંયા બેઠા બેઠા સાચા દેવ શાસ્ત્ર ગુરુનું પણ યથાર્થ સ્વરૂપ નથી સમજતો તો પણ એ સંબંધી એને મિથ્યાત્વનો માં ભયંકર દોષ લાગે. ખ્યાલ આવે છે? જેવું સ્વરૂપ છે સાચા દેવ શાસ્ત્ર ગુરુનું, આંતરિક સ્વરૂપ, અંતરંગ સ્વરૂપ, વાસ્તવિક સ્વરૂપ, યથાર્થ સ્વરૂપ નથી સમજતો તો એ પણ ગ્રહિત મિથ્યાત્વ. આ બધા આભાસ છે ઉભા થાય છે ને, જીનવાની વાતી ને આ બધા આભાસ છે, ત્રણ ઉભા થયા, નિત્યાભાસ, વ્યવહારાભાસ, ઉભ્યાભાસ. આ ત્રણ આભાસ વાળા જીને ગ્રહિત મિથ્યાદૃષ્ટિ કીધા છે. કારણ કે જીનવાની વાતી ને નવી ઉલટી માન્યતાઓ ગ્રહણ કરી. ગ્રહિત મિથ્યાત્વ કોને કહેવાય? આ ભાવમાં નવું ઉલટું ગ્રહણ કરે છે. અનાદિથી ચાલે છે એ તો ચાલે છે, એને તો અગ્રહિત કહેવાશે. અનાદિથી ચાલે છે એ માન્યતાઓને તો અગ્રહિત કહેવાશે. પણ આ ભાવમાં નવું ઉલટું ગ્રહણ કર્યું જીનવાળું કથશાસ્ત્ર વાંચીને તો એ પણ ગ્રહિત મિથ્યાત્વના ખાતામાં જશે. એટલે ત્રણેય પ્રકારના આભાસી જીને ગ્રહિત મિથ્યાત્વ મનાય. પોઈન્ટ સમજાય છે? તો આ એ પહેલો પોઈન્ટ છે. હવે બીજો પોઈન્ટ જુઓ, બીજો પોઈન્ટ હવે સરળ છે. આ સમજાવ્યું ને, આના પર વિચાર કરો. એટલે જેવું સ્વરૂપ છે એ સ્વરૂપ ને જેમ છે એમ માં આપણા ભગવાન આપણને શું આપે? તો આપણે ગાઈએ તો કે શું ગાય છે? તું સાદા ની ક્યાં હોઈ હો, જગ ગો દેવી જગ સિંધિયા. તો આપણા ભગવાન ને શું માહિતી? તુમસા દાની, તમે બધું કઈ નો આપે અને કીધું તુમસા દાની ક્યાં હોઈ હો, જગ ગો દેવી જગ સિંધિયા. તો આપે છે કે નથી આપતા? નિર્ણય તો કરો, આપે છે કે નથી આપતા? અરે આપતા નથી, બતાવે. સમજાય છે? જે નિધિ, જે નિધાન, જે વૈભવ નો અનુભવ પોતે કરી રહ્યા છે એવા સ્વરૂપ ને બતાવે છે, દર્શાવે છે. એટલે તો કુલકુલ આચાર્ય શું કીધું કે અમે એકત્વ વિભક્ત ભગવાન આત્મા ને અમારા નિજ વૈભવ થી દર્શાવશું. તમે અનુભવ કરીને પ્રમાણ કરો. બીજો પોઈન્ટ, આપણે જે સર્વથા ભિન્ન મિથ્યાત્વ નું ભાવ ભાષણ કરીએ છીએ, આપણે ને આ મિથ્યાત્વ નું ભાવ ભાષણ થઈ ગયું છે, બહુ ઇમ્પોર્ટન્ટ આટલો પ્રકરણ છે. પછી તો બધું થિયરી છે, ભેદ પ્રભેદ ને બધું આપણે શીખવું. હમણાં આપણે જે સર્વથા ભિન્ન પોતાથી જલ્દી સર્વથા ભિન્ન, સર્વથા ભિન્ન સમજાય, સર્વથા ભિન્ન નું પણ ભાવ ભાષણ કરજો. સર્વથા ભિન્ન એટલે જે વસ્તુ મારા દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં છે જ નહીં, જેનું મારામાં અસ્તિત્વ જ નથી. જો આ વાતને સાચી રીતે સાચા ભાવથી અને સમજે પુરુષાર્થી આપણે સમજીને કાર્ય ન થાય ને તો એવું બને નહીં, ક્યારે ન બને. જો જલ્દી આપણે જે સર્વથા ભિન્ન ધન ધાન્ય સમજાય છે ને, કુટુંબ, ઘર, મકાન, પરિવાર, પુત્ર, મિત્ર, કેવા છે માટી પોત્ર, પુત્ર પતિ પોત્ર અને કોણ છે, કેવા છે, મારાથી થોડા થોડા ભિન્ન, બીજાના ભિન્ન અને મારા અભિન્ન. બોલો બોલો જલ્દી. સર્વથા ભિન્ન આ શ્રદ્ધાની વાત છે, આ દ્રષ્ટિની વાત છે. આજે ગુરુદેવજી ના પ્રવચનમાં અદભુત વસ્તુ આવી, દ્રષ્ટિને ગુણભેદ પણ સ્વીકાર નથી, આવ્યું કે નહીં? દ્રષ્ટિને પર્યાય નો પણ સ્વીકાર નથી. પરની વાત તો બહુ દૂર રહી, દ્રષ્ટિને જ્ઞાન દર્શન આદિ ગુણોના ભેદને પણ દ્રષ્ટિ સ્વીકારતી નથી. દ્રષ્ટિ તો માત્ર અભેદ એક ધ્રુવ ત્રિકાળી આત્મ તત્વ ને જ સ્વીકારે. દ્રષ્ટિ કોને જોવે છે? દ્રષ્ટિ નો વિષય કોણ છે? કે દ્રષ્ટિના વિષયમાં કોઈ ગુણ ગુણના ભેદ નહીં, નિર્મલ પર્યાય નહીં, વિકારી પર્યાય નહીં, અને પર પદાર્થ તો જે સર્વથા ભિન્ન છે એની તો શું વાત કરે. આપણી દ્રષ્ટિમાં આપણી દ્રષ્ટિ મિથ્યા કેમ અને જ્ઞાનીની દ્રષ્ટિ સમ્યક કેમ? ખ્યાલ આવે છે પિક્ચર? કારણ કે આપણી દ્રષ્ટિમાં પર સિવાય કાંઈ નથી અને જ્ઞાનીની દ્રષ્ટિમાં સ્વીકારી ધ્રુવ ભગવાન આત્મા સિવાય ખાય. હું ગજબ વાત રૂપાબેન સમજો, દ્રવ્યમાં પર્યાય નથી છે કે નહીં? આજે આવ્યું કે નહીં? દ્રવ્યમાં પર્યાયનો પ્રવેશ નથી, પણ પર્યાયમાં દ્રવ્ય વગર કાંઈ નથી. પર્યાયમાં દ્રવ્ય સિવાય કાંઈ નથી. દ્રવ્ય ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય એટલે દ્રવ્ય પર્યાયમાં આવે કે એમ નહીં, પણ પર્યાયમાં દ્રવ્યની ખુમારી, દ્રષ્ટિની ખુમારી સિવાય એ દ્રષ્ટિમાં ખાય નથી, સ્વરૂપની ખુમારી સિવાય ખાય નથી. એટલે કીધું ને કે સમ્યક દર્શનની પર્યાયના ઘરમાં આવે છે ને, સમ્યક દર્શનની પર્યાયના ઘરમાં ખુદ સમ્યક દર્શન ને પણ રહેવાની જગ્યા નથી. કારણ કે સમ્યક દર્શન ની પર્યાય પોતાના ઘર નો ખૂણે ખૂણો સ્વીકારી ધ્રુવ ભગવાન આત્મા માટે ખાલી કરી દીધો. અરે બોલો, ખ્યાલ આવે છે? તો કોણ છે એની દ્રષ્ટિમાં કે જાયક 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 સ્વીકારી ધ્રુવ ભગવાન? તો વેચવાયું આપણે જે સર્વતા ભિન્ન ધન ધાન્ય દુકાન મકાન પુત્ર મિત્ર અને એકત્વ બુદ્ધિ શું કરે છે જીવ, એમાં શું કરે છે? એકત્વ બુદ્ધિ. જે ટ્રેનમાં જાઓ અને જે સીટ નંબર આવ્યો હોય અને બે ચાર કલાક બાર કલાક એ સીટમાં હો તો એમાં શું થઈ જાય? આ પોઈન્ટ સમજાય છે? પણ એ ટેમ્પરરી એકત્વ પણ છે, કારણ કે એ એકત્વ પણ છૂટી જાય છે. જયારે એ નીચે ઉતરે છે તો એનું એકત્વ ત્યાં ખ્યાલ આવે છે. એવી રીતના જ્ઞાની કે છે કે અમે ટેમ્પરરી આમાં છે, અમને આમાં રંજ માત્ર, પણ એકત્વ પણ નથી. પોઈન્ટ સમજાય છે? તો એકત્વ બુદ્ધિ અને બીજી વાત એવમ ફેલાયું ને, સાત તત્વો ને વિપરીત માન્યતાઓ અગ્રહિત મિથ્યાત્વ કહે છે. એટલે બીજો જે પ્રકરણ પોઈન્ટ લેવાનો કે ભેદ પ્રભેદ નો, એ પણ આમાં આવી જાય છે. ભાવ ભાષણ થશે, સમજાય છે? તો પહેલો ભેદ આવ્યો મિથ્યાત્વ નો, કયો? ગ્રહિત મિથ્યાત્વ. હાઈલાઈટ કરજો, ગ્રહિત મિથ્યાત્વ. ખુદે ગુરુ કુ શાસ્ત્ર ની ભક્તિ પ્રશંસા અને પૂજા ભી કરી હે ને. અને સેકન્ડ પોઈન્ટ આવ્યો અગ્રહિત મિથ્યાત્વ. કોઈ સમજાય છે કે સાત તત્વ સંબંધી અને જે મારાથી સર્વથા ભિન્ન છે એવા પદાર્થોમાં શું ચાલે છે? એકત્વ બુદ્ધિ ચાલે છે ને. ત્રીજો પોઈન્ટ એવો. હવે ત્રીજો પોઈન્ટ થોડો એનાથી થોડો વધારે દ્રઢ લાગે છે, છૂટું પાડી છે. હમ જીવ હે, આપણે કેવા છે? આપણે કોણ છે? હું, અરે બોલો, હું જીવ છું. મારામાં જ્યોતિ બોલો તો આગળ નહીં, મારામાં જ્ઞાન છે અને હું જાગી. તો કે છે કે હમ જીવ હે તથાપિ જીવ સે સર્વથા ભિન્ન. અને આપણ બીજો ત્રીજો પોઈન્ટ, જીવ થી સર્વથા ભિન્ન એવો જડ સ્વભાવી શરીર કો અપનાવા, એનું નામ છે બહિર આત્મા, મિથ્યા દ્રષ્ટિ, છૂટું પાડ્યું. પેલા ધન ધાન્ય મકાન દુકાન દૂરવર્તી પદાર્થ લીધા, હવે કોના સાથે એકત્વ ચાલે છે? નજીક જે એક ક્ષેત્ર અવગાન સંબંધી છે એવો શરીર, અનંત પરમાણુ નો પિંડ એવા શરીર સાથે શું ચાલે છે? એકત્વ. એમ જ મહેસૂસ કરે છે, એવી ફિલિંગ આવે છે કે આ શરીર જ હું છું, આ જ હું છું, આ જ હું છું. હું ગોરો, હું કાળો, તન ઉપજત અપની ઉપજમાન, તન નશત આપ કો. ખ્યાલ આવે છે? બોલો ક્યારે આપણી બધે? ક્યારે નહીં બોલે. હવે આ સભામાં તો કોઈ નહીં બોલે, કોઈ નહીં બોલે હે ને. અરે કોઈ નહીં બોલે પણ જાય તો બોલશો ને. શું બોલશો? કે હું કેવો છું? કે અનાધિ અનંત રેવા. શું બર્થડે અને શું સમજાય છે? ખ્યાલ આવે છે? તો આ ત્રીજો પોઈન્ટ આવે. હવે ચોથો પોઈન્ટ, એનાથી સૂક્ષ્મ જીવ કેવો છે? તો કે પેલા તો પેલા તો કીધું હું જીવ છું, અને એ જીવ જળ સાથે જળથી ભિન્ન. હવે કહીએ કે જીવ શું, પણ જીવ કેવો છે? જીવ નો સ્વભાવ કેવો છે? મારો સ્વભાવ કેવો છે? તો કે મેં જ્ઞાનાનંદ, તો જીવ જ્ઞાનાનંદ સ્વભાવી હોને પર ભી સરળ છે ને. જીવ જ્ઞાનાનંદ સ્વભાવી હોવા છતાં પણ હવે સૂક્ષ્મ એનાથી આગળ ક્રોધાદી સ્વભાવ વાળા અપને કો માનતા હે એ મિથ્યા. પોઈન્ટ સમજાય છે? કેવો માને પોતાને? ક્રોધ આદિમાં બધા આવી ગયા, શુભ ભાવ, અશુભ ભાવ, તીવ્ર, મંદ અને બધા ભાવ આવી ગયા. તો ક્રોધ આદિ સ્વભાવ વાળા માનતા, ક્રોધ આદિ થવી થવું વાત જુદી છે અને ક્રોધ આદિ ને પોતાનો સ્વભાવ માનવી વાત જુદી છે. કારણ કે ક્રોધ આદિ તો જ્ઞાની ને પણ થાય છે, પણ એ રૂપે પોતાને માનતા નથી. પોઈન્ટ સમજાય છે? તો પોતાને કેવો માને છે? ક્રોધ આદિ સ્વભાવ વાળો. તો એ પણ શું છે? મિથ્યાત્વ છે. ચાર પોઈન્ટ થઈ ગયા. હવે પાંચમા પોઈન્ટમાં એનું આખું સમરાઇઝેશન કઈ વાત છે જુઓ. જીવ અનાદિ છે, અમૂર્તિક એવમ જ્ઞાનાનંદ સ્વભાવી હોને પર ભી કેવો છે આત્મા? કેવો છે? અમૂર્તિક. બે વિશેષણ યાદ રહેશે? આજે બે વિશેષણ પોતાને યાદ રાખીને જશો, યાદ રાખીને જશો. એનાથી આપણે નીકળીને કહીએ, અરે આજે તમે બહુ સરસ લાગો છો, તો યાદ રહે કે નહીં? અરે બોલો, આજે તો બહુ સરસ લાગો છો, તો હે ને, તો એ યાદ રહે ને. તો અહીંયા હમણાં આપણને શું કહે છે કે તારો સ્વભાવ તો બહુ સરસ છે. તો એ સ્વભાવ જે સરસ છે એના બે વિશેષણ યાદ રાખીને આખો દિવસ એને યાદ કરો. કેવો છું હું? કેવો છું હું? અમૂર્ત. અને જ્ઞાન આનંદ સ્વભાવ, જ્ઞાન એ મારું લક્ષણ છે અને આનંદ એ મારું પ્રયોજન છે. જ્ઞાન સાધન છે અને આનંદ પ્રયોજન છે. આનંદ ની પ્રાપ્તિ કોના વડે થશે? જ્ઞાન વડે. અને જ્ઞાન વડે એટલે જ્ઞાન વડે જાયત્વમાં નિર્ણય કરતા આનંદ ની પ્રાપ્તિ. આજે કેટલી ગજબ ની વાત આવી કે દ્રવ્ય અને પર્યાયાત્મક વસ્તુ છે એમાં પહેલો તો દ્રવ્ય ભારી છે, આવી કે નહીં? ઉચ્ચ કોટી તો દ્રવ્ય ની છે. કેમ કેમ કેમ? કારણ કે કેવી રીતના ભાગ લીધી છે? બહુ સરસ ભાગ લીધી. અનંત 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 અગુરદેવજી બોલ્યા, બોલું છું ને. અનંત 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 પર્યાયોનો સમૂહ એ ગુણ, આવ્યું કે નહીં? અનંત અનંત પર્યાયોનો સમૂહ એક ગુણ, જેટલા જ્ઞાન ગુણ. તો એ જ્ઞાન ગુણમાં અનાદિકાળથી પર્યાયનો પ્રવાહ ચાલુ છે કે નહીં? ભૂતકાળની અનંત પર્યાય જ્ઞાન ગુણમાંથી નીકળી કે નહીં? ભલે મિથ્યા, ભલે અલ્પ જે હોય છે, પણ પર્યાય તો નીકળી ને. તો જ્ઞાન ગુણની અનંતી ભૂતકાળની પર્યાય, જ્ઞાન ગુણમાંથી હમણાં વર્તમાનમાં પર્યાય નીકળી રહી છે અને જ્ઞાન ગુણમાંથી અનંત 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 કાળ સુધી પર્યાય નીકળશે. આપણે સિદ્ધ થઈ જશું તો કેવળ ત્યાંની સિદ્ધ ની પર્યાય નીકળશે. તો એ અનંત 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 પર્યાયો નો સમૂહ એ ગુણ, અને અનંત 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 ગુણો નો સમૂહ એ દ્રવ્ય. બોલો કોને વાત બોલો દેજી. અને દ્રવ્ય નો અર્થ નથી સમજાતો. દ્રવ્ય આપણે કોને માને? દ્રવ્ય નહીં, એવું નહીં ને, અહીંયા નહીં ને, અહીંયા થોડી બોલાય. ગુરુજી થી ગણ્યા છે કે દ્રવ્ય એટલે ભાઈ રૂપિયા નહીં, પૈસા નહીં, ધન નહીં. દ્રવ્ય એટલે પદાર્થ, દ્રવ્ય એટલે તારું તત્વ, દ્રવ્ય એટલે તારો સ્વભાવ, તારી સમજ. તો અનંત પર્યાયો નો સમૂહ એ ગુણ, અને આવા અનંત ગુણો નો સમૂહ એ દ્રવ્ય. એ દ્રવ્ય હું છું, એ દ્રવ્ય ની દ્રષ્ટિ થવી એનું નામ સમ્યક. આમ જોર અંદર થી આપણને પ્રસન્નતા ને કુમારી આવી ગયું આપણા સત્વ. એના વગર વળાવીશું ને આ ગુણસ્થાનો ભણી લેશું, એનાથી કોઈ લાભ નથી થવાનો. અગર ગુણસ્થાન બનતા બનતા ગુણસ્થાન આત્મા ના દર્શન નહીં થાય. જો હવે ભીર કેવો છે? બે વિશેષણ યાદ રહ્યા, કેવો છે? અમૂર્તિક 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 અમૂર્તિક. એટલે શું અમૂર્તિક બોલી પડીએ છીએ? અમૂર્તિક નું ભાવ વાંચું કરો. અરૂપી, વેરી ગુડ. અમૂર્તિક એટલે અરૂપી. મારી પર્યાય, મારી અવસ્થા, મારું કાર્ય નથી. ભાવ ભાષણ કરવાનો માર્ગ છે, આનંદ લેવાનો માર્ગ છે, અસ્થિ મસ્તી માં રહેવાનો માર્ગ. તો શું કે છે કે અમૂર્તિક અને જ્ઞાનાનંદ સ્વભાવી હોને પર ભી ઉસે મૂર્તિક અચેતન અને મનુષ્ય માન, મનુષ્યાભિમાન ના એ શું છે? મિથ્યાત્વ. અને આ મિથ્યાત્વ આ પોઈન્ટ માં આ મિથ્યાત્વ ના ચાર પુત્ર કીધા. કયા કયા ચાર કીધા? એકત્વ, મમત્વ, કર્તૃત્વ અને ભોગતૃત્વ, જે અનાદિકાળ થી ચાલે છે. બરાબર. અને હવે આગળ એકદમ નાના નાના પોઈન્ટ છે, હું ખાલી બાકી રહ્યા છું. છઠ્ઠો પોઈન્ટ છે, જો પુણ્ય પાપ ભાવ કો ધર્મ માનના. મિથ્યાત્વ અમિથ્યાત્વ, પુણ્ય ને પાપ ભાવ માં શું માનવું? મેં પણ જીવ કો માર સકતા હું અથવા બચા સકતા હું, આવો અભિપ્રાય મિથ્યાત્વ. પર જીવ મુજે માર સકતે હૈ બચા સકતે, આવો અભિપ્રાય મિથ્યાત્વ છે. મેં અન્ય જીવ કો સુખી દુખી કર સકતા હું, અન્ય જીવ મુજે સુખી દુખી કર સકતે હૈ, આવું માનવું? આવું માનીએ છીએ કે નથી માનતા? ક્યાંય મને દુઃખી કર્યા, એ મને સુખી કર્યા, એ તો આ માન્યતા, એ માન્યતા શું છે? મિથ્યાત્વ છે. તો આ પ્રમાણે ભાવ ભાષણ ની પણ ચર્ચા કરી. ભેદ પ્રભેદ માં આપણે ચર્ચા કરી બે. કયા કયા બે? વેરી ગુડ. હવે પાંચ બીજા નો જુદી જુદી બીજા પાંચ ભેદ મિથ્યાત્વ ના આવે. આપણે ભણીએ છીએ, આપણે વાંચીએ છીએ. ક્યાં વાંચીએ છીએ? પ્રતિક્રમણ નો વાંચીએ વાંચીએ છીએ. ચલો, તો એને યાદ છે પાંચ નામ? યાદ છે? પહેલું એકાંત મિથ્યા. ખાલી નામ બોલું છું, પછી એક એક લાઈન માં આપણે પરિભાષા. એકાંત મિથ્યા, પછી છે વિપરીત, પછી વિનય, પછી સંશય અને પછી અજ્ઞાન. આ બધું આપણે પ્રતિક્રમણ માં વાંચીએ છીએ. પણ એ તો આપણે 10 દિવસ વાંચતા હોય ને, પછી આખું વર્ષ તો આપણે એટલે ભૂલી જવાય. ભૂલવાનું નથી ભાઈ, આ બધી વાતો આપણે યાદ રાખવાની છે. જો એકાંત વિપરીત વિનય સંશય અને એકાંત મિથ્યાત્વ. હવે આ પરિભાષા કરું કાઢું કે તમે જોઈ લેશો બુક માંથી? કરું. ચલો, જો એકાંત મિથ્યાત્વ પેલા વાંચી છું, સાંભળજો. જાતિ કી અપેક્ષા છે જીવાદી છદ્રવ્ય. જાતિ અપેક્ષા એ જેવી ઈઝી છે. પહેલી પરિભાષા કઈ? પહેલી એકાંત. જાતિ અપેક્ષા કેટલા દ્રવ્ય? છ. અને સંખ્યા અપેક્ષા એ કેટલા દ્રવ્ય? વેલ્યુ. અને એ પ્રત્યેક દ્રવ્ય જે સંખ્યા અપેક્ષા અનંત, જાતિ અપેક્ષા છ, એ પ્રત્યેક દ્રવ્ય કેવા છે? તો કે અનંત ધર્માત્મા. ત્રણ પોઈન્ટ આવ્યો જલ્દી. જાતિ અપેક્ષા એ છ દ્રવ્ય. બોલો મારી પાસે, થાકી ગયા? જાતિ અપેક્ષા એ છ, સંખ્યા અપેક્ષા એ અનંત, અને પ્રત્યેક દ્રવ્ય કેવા છે? અનંત ધર્માત્મા. પરમાણુ પણ કેવો છે? અનંત. અનંત ધર્માત્મક. બરાબર છે. અનંત ધર્માત્મક હોને પરથી परस्पर अथवा परस्पर विरोधी दो धर्मात्मक होने पर भी अनंत धर्म क्या है, परस्पर क्या है, धर्म परस्पर क्या है, कोई आप ही सबको एक एग्जांपल, परस्पर विरोधी दे धर्म, परस्पर विरोधी नित्य अनित्य, द्रव्य अपेक्षाएं हूँ नित्य छू, पर्याय अपेक्षाएं हूँ अनित्य छू, नित्य अनित्य बे परस्पर विरोधी धर्म एक द्रव्य माँ एक समय एक ही साथे विरोध वगर हरी मरी ने रहे इन्हें केवाय अनेकांत मय एक द्रव्य माँ एक साथे एक समय विरोध विरोधी देखावा छता पर विरोध वगर हरी मरी ने परंतु केवा छे देव एक द्रव्य एकी साथे अने एना थी तो आखी अनेकांतमयी प्रमाण नो द्रव्य द्रव्य पर्यायात्मक आखी वस्तु टकी छे प्रत्येक द्रव्य केवा छे अनंत धर्मात्मक अने ए धर्मो केवा छे परस्पर विरुद्ध प्रतीत थाय छे अने खरेखर परस्पर विरुद्ध बराबर तो एवा अनंत धर्मात्मक वस्तु होवा छता उन्हें पर भी उन्हें मात्र एक धर्मात्मक मानना क्यों मानू एक धर्मात्मक मानना इन्हें कहवाय एकांत मित्रा पाके नहीं पड़ी भाषा बहुत सरस है इन्हें तो कहवाय एकांत मित्रा जीवित रचना प्रत्येक जीवित का द्रव्य नित्य ही है या तो आपने मानिए अनित्य ही है एक धर्म वालो मानवो इन्हें केवल एकांत मिथ्या विश्लेषण करिए तो घरू लाबू है हमला खाली परिभाषा जो विपरीत मिथ्या पांच मिथ्या तो आपका अंदर ना विपरीत मिथ्या तो नु अर्थ विपरीत मिथ्या तो पुण्य शरीर आदि की क्रियाओं से ही मोक्ष होता विपरीत मिथ्या तो अर्थ पुण्य ने शरीर आदि क्रियाओं से शू थे मोक्ष थाय एवं मानव एनु नाम विपरीत एटले गुरुदेव जी कहे ने व्यवहार करता करता धर्म शुभ भाव करता करता शुद्ध भाव नहीं थाय नहीं थाय नहीं नहीं थाय शुभ भाव थी धर्म नहीं थाय अने शुद्ध भाव थी धर्म थचे आनु नाम अने काल थाय न समझाय समझायू शुभ भाव थी थसे ज नहीं अने शुद्ध भाव थी जो थसे एनु नाम सुजे सम्यक अनेका हैने तो विपरीत मिथ्यात्व हवे आगळ विनय मिथ्यात्व विनय मिथ्यात्व थाय छे विनय मिथ्यात्व सब यथार्थ अयथार्थ देव शास्त्र गुरु हमारे लिए वंदनीय है उनकी पूजा भक्ति विनय करना चाहिए हमने तो बदा भगवान हमें कोई वो भेदभाव रखता हमने कोई वो पक्षपात थे हमने कोई वो राग द्वेष ना भाव बराबर नहीं बराबर नहीं बधु बराबर नहीं वो बता बराबर बदा धन बदा भगवान तो कहते एवं मानू एनु नाम विनय मिश्रा हमें तो अहिया आए गए नहीं आए गए ना आए चाले ना आए चाले ने हे भगवान है ना तारो उसके गुरुदेव जी के ने के नारियल थोड़ी से के क्या इपन जाए ने पॉइंट समझाए थे तो ये विनय मिथ्या अबे अगर जो संचय संचय विराग धर्म विरागता धर्म है या पुण्य धर्म है समझायो विरागता की धर्म थे कि पुण्य की धर्म थे ऐसे दोनों प्रकार के कथनों में किसी भी एक पक्ष का निश्चय नहीं होना कोई एक पक्ष नो निश्चय न थो अने संशय रहू एनु नाम सुशे संशय रहे वो शरीर हो कि आत्मा हो समझा ये शंका ये संशय का एनु नाम संशय मिथ्यात्व है अने पांचमू अज्ञान मिथ्यात्व अज्ञान मिथ्यात्व कोने के अज्ञान मिथ्यात्व आ तो अपने को है ना मैंने करूँ तो समझाओ पहला होने के बाद क्या मिथ्या न स्वर्ग है न मोक्ष है न नरक है न पाप है न पुण्य है खाओ पियो मजा करो શંકા પોતે જ કરે છે સરને આવે છે ને બધી ગાથાઓ છે ઘટપટ આદિ જાણતો કહીએ કેવું જ્ઞાન અને જાણ નાર ને જાણે નહીં કહીએ કેવું જ્ઞાન જે જાણે છે જાણનાર છે એને જ જાણતો નથી પ્રશ્ન કોણ કરે છે શંકા કોણ કરે છે અરે ખાઓ પીઓ મજા કરો આ ભાવ કોણ કરે છે તો ત્યાં ચલો થઈ ગયું તો આ પાંચ પ્રકારના મિથ્યાત્વ નો પણ વર્ણન આવે છે તો ભેદ પ્રભેદ ની વાત થઈ ગઈ ભાવ વાસન ની વાત થઈ ગઈ શબ્દાર્થ અન્ય નામ અને પરિભાષા ની વાત થઈ ગઈ હવે કાર ની વાત લઈએ જો આપણી પાસે 10-15 મિનિટ છે એમાં આપણે હવે લાસ્ટ કાર ની વાત કરીએ કાર પછી ગમના ગમન અને છેલ્લે આપણે ચારિત્ર અપેક્ષા વિચાર કરવાનો છે ચલો કાર લઈએ બહુ ઇન્ટરેસ્ટિંગ છે આ બધાને મજા આવશે સાંભળો કારણ કે આમાં તમારે વધારે બોલવાનું છે કાર અપેક્ષા હરેક ગુણસ્થાનમાં આપણે કાર અપેક્ષા વાત કરશું અને ગમના ગમન ની વાત કરશું હવે જો કાર ને આપણે 3 માં ડિવાઈડ કરી દઈએ છીએ તમે સાંભળ્યું છે આ પ્રકરણ પહેલા સિનાએ સાંભળ્યું છે ને જો કાર ને આપણે 3 માં ડિવાઈડ કરી દઈએ કયા કયા 3 માં જગન્ય કાર મધ્યમ કાર અને ઉત્કૃષ્ટ હરેક ગુણસ્થાન 14 ગુણસ્થાન માં બધી વાતો આવે જગન્ય કાર મધ્યમ કાર અને ઉત્કૃષ્ટ હવે મિથ્યાત્વ ગુણસ્થાન સાંભળજો સ્થાન થોડું સૂક્ષ્મ છે સાંભળ મિથ્યાત્વ ગુણસ્થાન નો જગન્ય કાળ કેટલો છે જગન્ય કાળ મિથ્યાત્વ ગુણસ્થાન માં રહેવાનો મિનિમમ કાળ કેટલો છે મને અગર તમે જવાબ આપો છો તો પછી એનો તર્ક પણ આપવો પડશે ખાલી એવું બોલવું નહીં ચાલે મિથ્યાત્વ ગુણસ્થાન નો જગન્ય કાળ છે 1 અંતર જગન્ય કાલ હૈ એક અંતર મુહૂર્ત બનતા હૈ ક્યારે બને એક અંતર મુહૂર્ત ક્યારે બને હવે હું મારી ભાષામાં સમજાવું કોઈ જીવ સમ્યક દર્શન પ્રાપ્ત કર્યા પછી સમ્યકત્વથી શુદ્ધ થાય અને મિથ્યાત્વ થઈ જાય તો એ મિથ્યાત્વ ગુણસ્થાનમાં એક અંતર મુહૂર્ત કાળ મિનિમમ રહીને એ પાછો એ મિથ્યાત્વ માંથી સમ્યક્તો પ્રગટ કરી શકવામાં સમર્થ છે એવા જીવ નો મિથ્યાત્વ માં રહેવાનો કાળ જગન્ય એક અંતર મુહૂર્ત સમજાયું પોઈન્ટ સમજાયું કોઈ જીવ મિથ્યાત્વ માંથી ક્યાં ગયો સમ્યક્તો માં સમ્યક્તો માંથી ક્યાં આવી ગયો પાછો શુદ્ધ થયો ઘણા જીવોને એ પણ વાત થોડી નથી બેસતી કે નહીં ખ્યાલ હોય કે એકવાર તમને દર્શન કર્યા પછી કોઈ પાછો મિથ્યાત્વ માં આવી શકે કોઈ મિથ્યાત્વ થઈ શકે પાછો સમ્યક્ત માંથી ચ્યુત થઈ શકે વમન થઈ શકે એવું પડી શકે તો કે હા એ બધી ચર્ચા આપણે લઈ પણ આમાં શું આવ્યું આ પોઈન્ટમાં શું આવ્યું સમજાવ્યું શું આવ્યું કે મિથ્યાત્વ ગુણસ્થાન માંથી સમ્યક્તવ થયું સમ્યક્ત માંથી શિફ્ટ થયો શિફ્ટ થઈને મિથ્યાત્વ માં આવ્યો અને મિથ્યાત્વ માં આવ્યા બાદ મિનિમમ એને એક અંતર મુહૂર્ત રહેવું પડે સમજાય છે અહીંયા બહુ સ્પેસિફિકલી લખ્યું છે આગળ કે એક સમય બે સમય ત્રણ સમય નહીં રહે મિનિમમ એક અંતર મુહૂર્ત રહેવું પડે અને એક અંતર મુહૂર્ત માં પણ અગર ડિટેલ કરો તો એક અંતર મુહૂર્ત ના પણ 3 ભેદ છે બોલું જગન્ય મધ્યમ અને ઉત્કૃષ્ટ અને જગન્ય એક અંતર મુહૂર્ત કેટલું છે 6 આવરી પ્લસ 1 સમય બરાબર છે ને સમજ કનેક્ટ કરજો કઈ ભૂલ થાય તો 6 આવરી અહીંયા અહીંયા 6 આવરી પ્લસ 1 સમય એ જગન્ય અંતર મુહૂર્ત 6 આવરી 1 આવરી 6 આવરી સાંભળ્યું છે એક આવરી અચ્છા ચલો એક આવરી એટલે કીધું કરેક્ટ કર્યું એક આવરી કરેક્ટ કરી દીધું એક આવરી પ્લસ એક સમય એટલું છે જગન્ય અંતર હવે એક આવરી માં કેટલા સમય બોલો એક આવરી માં કેટલા સમય તો એક આવરી માં અસંખ્યાત સમય બરાબર સમજાય છે એક આવરી નહીં હાથ ભરાય છે બોલું ને હા એ ખાવડો તો ખરા એકવાર ખાવડો તો ખરા
एक आवली प्लस एक सवई ए वो हिंदी के रूप में एक आवली प्लस एक बोल वाली साथ एक आवली प्लस एक सवई इज इक्वल टू जगन्य अंतर एक आवली में कितना समय असंख्यात समय असंख्यात समय असंख्यात समय केवड़ी ना जानवा से कि असंख्यात कितना આપણે નથી જાણવા એટલે આપણે અસંખ્યાત કહીએ પણ અસંખ્યાત પ્લસ એક સમય એક જગન્ય અંતર મુહૂર્ત તો કે છે કે એક બે સમય નહીં રહી શકે અને મિનિમમ એક અંતર મુહૂર્ત મિથ્યાત્વ ગુણસ્થાનમાં રહીને પાછો સમ્યક્ત્વ પ્રગટ કરી શકવામાં સમર્થ એવા જીવ માટે મિથ્યાત્વ ગુણસ્થાનનો જગન્ય કાળ કેટલો એક અંતર મુહૂર્ત બરાબર છે તો એવી રીતના આ પહેલો પોઈન્ટ જગન્ય જગન્ય કાળ કોનો મિથ્યાત્વ ગુણસ્થાન નો બરાબર અપેક્ષા સમજાય હવે બીજું ઉત્કૃષ્ટ કાળ મિથ્યાત્વ માં રહેવાનો ઉત્કૃષ્ટ કાળ કેટલો છે બોલો કોઈને ખ્યાલ છે મિથ્યાત્વ માં રહેવાનો ઉત્કૃષ્ટ કાળ બહુ સરસ લખ્યું છે જુઓ સાદી મિથ્યાદ્રષ્ટિ ની અપેક્ષા એ વાત છે ઉત્કૃષ્ટ કાળ અહીંયા સાદી મિથ્યાદ્રષ્ટિ ની સાદી મિથ્યાદ્રષ્ટિ એટલે કે એક વાર સમ્યક્ત્વ પ્રગટ કર્યું અને પાછો મિથ્યાથી થઈ ગયો એને કહેવાય સાદી મિથ્યાદ્રષ્ટિ અને કોઈ દિવસ સમ્યક્ત્વ પ્રગટ કર્યું જ ન હોય આજ સુધી એને કહેવાય અનાદિ મિથ્યાદ્રષ્ટિ આ બધી વાતો આપણે પાંચ ભાવમાં લીધી છે અનાદિ મિથ્યાદ્રષ્ટિ સમજાયું આથી અનાદિ મિથ્યાદ્રષ્ટિ એટલે કે અનાદિકાળથી મિથ્યાત્વમાં છે ત્યારે સમ્યક્ત્વ પ્રગટ કર્યું જ નથી અને સાદી મિથ્યાદ્રષ્ટિ એટલે કે એક વાર સમ્યક્ત્વ પ્રગટ કર્યા પછી પાછો મિથ્યાત્વમાં આવી ગયો એને કહેવાય સાદી મિથ્યાદ્રષ્ટિ તો એ સાદી મિથ્યાદ્રષ્ટિ ની અપેક્ષા એ મિથ્યાત્વમાં રહેવાનો ઉત્કૃષ્ટ કાળ કેટલો છે બોલો કેટલો કેટલો છે કેટલો છે કેટલો છે કિંચિત ન્યૂન અર્ધ ઉદગલ પરાવર્તન સમજાય છે કિંચિત ન્યૂન અર્ધ ઉદગલ પરાવર્તન આમાં એટલો સરસ ખુલાસો આપ્યો છે કે એ અર્ધ પૂતગલ પરાવર્તન નો કાળ પણ ઘણો લાંબો છે મેક્સિમમ એ રેતો અર્ધ પૂતગલ પરાવર્તન અર્ધ પૂતગલ પરાવર્તન એટલે એક પૂતગલ પરાવર્તન નો અડધો કાળ અર્ધ અર્ધ એટલે અર્ધ એક પૂતગલ પરાવર્તન એટલે એક પૂતગલ પરાવર્તન એટલે બોલો પૂતગલ પરાવર્તન એટલે દ્રવ્ય પરાવર્તન દ્રવ્ય પરાવર્તન નું બીજું નામ પૂતગલ પરાવર્તન છે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ ભવ અને ભાવ એ ક્રમ છે ને તો પહેલું દ્રવ્ય પરાવર્તન છે ને એનું બીજું નામ પૂતગલ પરાવર્તન પૂતગલ પરાવર્તન નો અર્ધો કાળ એ અર્ધ પૂતગલ પરાવર્તન સુધી મેક્સિમમ એ સાદી મિથ્યાદ્રષ્ટિ જીવ મિથ્યાત્વ સહિત સંસારમાં રહેશે અને એમાં એ સમ્યક્ત્વ પ્રગટ કરીને મોડીમાં રહેશે પણ હવે આમાં કેટલું સરસ લખ્યું છે કે સપોઝ સાંભળજો ધ્યાનથી લાસ્ટ પોઈન્ટ ઓવી વાત સપોઝ એ અર્ધ પૂતગલ પરાવર્તનમાં સમ્યક્ત્વ ન લે તો શું થશે વેરી ગુડ તો છેલ્લો એક રેગુ છે આમાં વાંચતી નથી હું છેલ્લો એક અંતર મુહૂર્ત ના કાળમાં છેલ્લો એક અંતર મુહૂર્ત ના કાળમાં સમ્યક્ત્વ રહેશે એ જ અંતર મુહૂર્ત માં એ મુનિ બનશે એ જ અંતર મુહૂર્ત માં એ શ્રેણી માનશે એ જ અંતર મુહૂર્ત માં બારમાં સ્થાન માં જશે એ જ અંતર મુહૂર્ત માં અરિયલ થઈને એ જ અંતર મુહૂર્ત માં એ સિદ્ધ થઈને સંસાર થી સમજાયું સમજાય છે ખ્યાલ આવે છે છેલ્લો અંતર મુહૂર્ત અર્ધ પૂતગલ પરાવર્તન કાળ સંસારમાં વીત્યા પછી હવે એ જીવ નિયમથી મોક્ષમાં જશે તો છેલ્લા અંત અગર સમ્યક્ત્વ પહેલા ન લીધું તો છેલ્લા અંતર મુહૂર્તમાં એ સમ્યક્ત્વ લઈને મોક્ષે તો એ અપેક્ષા એ સમ્યક મિથ્યાત્વ ગુણસ્થાનમાં રહેવાનો ઉત્કૃષ્ટ કાળ સાદી મિથ્યાદ્રષ્ટિ જીવની અપેક્ષા એ અર્ધ પૂતગલ પરા કિંચિત ન્યૂન અર્ધ પૂતગલ પરા સમજાય ગયું આ અને મધ્યમ કાળ કેટલો તો અરે હા મધ્યમ કાળ કેટલો તો કે જગન્ય અને ઉત્કૃષ્ટ ની વચ્ચેનો જે કાળ છે અંતર મુહૂર્ત થી લઈને આ અર્ધ પૂતગલ પરાવર્તન સુધીના કાળ ની વચ્ચેનો કાળ ને શું કહેશું આપણે મને એકવાર કોઈ સમજાય છે ને સમજાય છે ને બધાને ચલો હવે આપણે બીજી ત્રણ અપેક્ષાએ વાત લઈએ હવે આપણે લઈએ આ કયું જગન્ય મધ્યમ અને ઉત્કૃષ્ટ હવે બીજી ત્રણ અનાદિ અનંત કાળ મિથ્યાત્વમાં રહેવાનો અનાદિ અનંત કોની માટે અનાદિ કોણ બોલ્યું આપણા માટે કોણ બોલ્યું અનાદિ અનંત મિથ્યાત્વ અનાદિ અને અનાદિ તો અનાદિ થી તો છે અનંત કાળ મિથ્યાત્વમાં એવું છે कौन माने अभव्य जीव के नित्यात्व का भाव कभी नाश नहीं हो सकता। इस अपेक्षा से अभव्य की अपेक्षा नित्यात्व गुण स्थानों काल की ओर से अनादि अनंत, अनादि अनंत अभी एक अपेक्षा लीधी है। अपेक्षा वेरी गुड, दुरांदुर भव्य अपेक्षा दुरांतुर भव्य भव्य जीवो थी संसार क्या खाली थानो नहीं एवं नहीं बने के एक दिवस छ महीना समय में संसार जीव मोक्ष जता 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 बता भव्य जीव मोक्ष वाया जाए संसार में खाली कौन रहे अभव्य बन से भाई भव्य रे के अभव्य रे के दुरांतुर भव्य रे जेने रेवे रे जेने जो जाने जे करव करे मने नाथी कोई मतलब नहीं मने ये खबर है कि हूँ निकट भव्य छु ए मारो मिथ्यात्व नो काल भले अनादि थी छे पण चांस खावा वालो छे तो ए जीवो माटे मिथ्यात्व नो काल केवो छे अनादि कोई समझाय छे ख्याल आए थे समझाय तो ये अपेक्षा है आगे लीधु दुरांदुर की अपेक्षा है लीधु अनादि अनंत अभव्य की अपेक्षा है लीधु अनादि अनंत हवे अनादिशान एक भव्य जीव की अपेक्षा काल अनादिशान इसका अर्थ की कोई भव्य जीव अनादि से मिथ्याती है परंतु पति एक पुरुषार्थ करीने आत्माना शुद्धात्माना अवलंबन वरे सम्यक्त्वनी प्राप्ति करे छे सम्यक्त्वनी प्राप्ति करे छे एवा जीव माटे मिथ्यात्वनो काल अनादि खाली अपने कही दिए कि ना मारे तो अनादिशान ना मारे तो एवं नहीं एवं करवा थी कई काम नहीं चले पुरुषार्थ करव पड़े पुरुषार्थ वगर तो कार्य सिद्धि क्यों कारण के लौकिक मन अपने बराबर समझ रहे थे कि बातों की वड़ा खाए के नो खाए ने वड़ा बनावा थी वड़ा खाए भूख तो वड़ा खावा थी समझाय से रेसिपी आती है खीरी खाना खजाना शू आमार बोलो के कलाक बेसो जुड़ा करो तो भूख मती जाता सरस सरस आइटम बने एकदम डिटेल बढ़ू प्रोपर एकदम मेजरमेंट थी बढ़ू प्रोपर प्रेक्टिकल बनाए थे आपकी सामने अरे बोलो भूखिया तो के भूख मत है अरे बोलो तो शू काम जो छो जुए थे शू काम नहीं जोता अमे तो जोता नहीं जो वाला केम जो है कारण के जोशु तो शीखसू अने शीखसू क्यारे शुरू करे क्यारे अरे जोशु तो शीखसु अने शीखसु तो तरत बनावसु अने बनावसु तो खासु अने खासु तो એમાં બરાબર છે ને કોઈ કીધું હોય કે આ બનાવે કોઈના ઘરે કઈ ખાધું અરે બહુ સરસ પછી આવીને તરત ક્યારે બનાવે સમજાય છે કામ ભોગ બંધન ની કથા ચિત્ત પરિચિત અનુભૂત કરે આવું છે ચલો આગળ હવે એની એક લાસ્ટ અપેક્ષા લઈ લે કાળ હજી એક લાસ્ટ અપેક્ષા જલ્દી કાળ ની લાસ્ટ અપેક્ષા કોઈ કહે છે મને અનાદિ અનંત અનાદિ શાન હજી એક અરે વાહ વેરી ગુડ કઈ અપેક્ષા આવશે સાદી શાન કઈ અપેક્ષા સાદી શાન કે એક સમય ની મિથ્યાત્વ ની પર્યાય ની અપેક્ષા એ જો એ પર્યાય કેવી છે સાદી એની ઉત્પત્તિ થઈ અને શાંત એનો નાશ થઈ ગયો છે તો એક એક સમય ની પર્યાય ની અપેક્ષા થી જો તો મિથ્યાત્વ નો કાળ કેવો છે સાદી શાંત આ ત્રણે માં આપણી માટે ઇમ્પોર્ટન્ટ તો આ છે સાદી શાંત છે કારણ કે એક સમય નો સંસાર કેટલા સમય નો સંસાર કેટલા સમય નો કારણ કે ભૂતકાળ ની પર્યાય નો ભવિષ્ય ની પર્યાય અને વર્તમાન ની પર્યાય એક સમય તો સંસાર કેટલા સમય નો એક સમય હું કેટલા સમય નો ત્રિકા તો વજન કોનું મહિમા કોનું લક્ષ કોનું ઉપાદેય કોનું કહું જોઈએ તો કે ત્રિકાળી ધ્રુવ ખાલી તો પ્રેક્ટિકલ સમજો એક એક પ્રકરણ માં ખાલી લખી લેવાથી એટલે ખાલી સમજી લેવાથી નહીં કે અનાદિ અનંત અનાદિ પણ એનો ભાવ વાત કે કેવો છે સંસાર નિત્યાત્વ કેવો છે સાદી શાંત એક સમય થી વધારે એ ભાવ થતો નથી અને જયારે એ દ્રવ્ય માં સામાન્ય લાસ્ટ પોઈન્ટ જયારે દ્રવ્ય માં મિથ્યાત્વ નો ભાવ ઉત્પન્ન થયો ત્યારે આપણે ઘણી વાર કહીએ છીએ કે ત્યારે એ મારા જ્ઞાન નો વિષય નથી અને જયારે જ્ઞાન નો વિષય બને છે ત્યારે મિથ્યાત્વ નો ભાવ પર્યાય રૂપે છે નહીં કારણ કે છદ્મસ ને તો અસંખ્યાત સમય પછી પર્યાય નું જ્ઞાન અહીં સમજાય છે તમે કયા મિથ્યાત્વ ને કયા રાગ ને જોઈને રડવું કે પ્રસન્ન થવું સ્વરૂપ ને જોઈને પ્રસન્ન થવું કે એક સમય ના અવેક ભાવ ને જોઈને રડવું જલ્દી ગમન ગમન, ચલો જલ્દી બે મિનિટમાં પૂરું કરો. ગમન અને ગમન અને લવું કે પછી ફાંકી ગયા છો, સમય તો થઈ ગયો છે, તમે કહો તો લો. ગમન એટલે સમજાય, ગમન ગમન એટલે ગમન કરવું, પણ ગમન કરવું આખું અહીંયા જાવું. નિત્યાત્મ ગુણસ્થાન થી કયા કયા ગુણસ્થાનમાં જીવ ગમન કરી શકે? ચલો જલ્દી, નિત્યાત્મ માંથી ક્યાં ગમન કરી શકે? હું હમણાં ખાલી તમને નંબર કહું છું, પછી એનો અર્થ આપણે નેક્સ્ટ ટાઈમ કરું, એટલે તમને ખાલી વિષય ક્લિયર થઈ જાય. નિત્યાત્મ માંથી ક્યાં ગમન કરી શકે? મજા આવે છે ને, ઇન્ટરેસ્ટિંગ છે ને ગુણસ્થાન? બોલો, નિત્યાત્મ માંથી ક્યાં ગમન કરી શકે? ચોથા, સાતમા, પાંચમા અને ત્રીજા. ના ગમન પડતી વખતે નહીં, ગમન નિત્યાત્મ માંથી પડતી વખતે તો એ આગમન થશે કે ક્યાંથી ક્યાં આવે છે, ક્યાંથી નિત્યાત્મમાં આવે છે આગમન, અને નિત્યાત્મમાંથી ક્યાં જાય છે એ ગમન. જલ્દી, નિત્યાત્મમાંથી ક્યાં જાય છે? તો સૌથી પહેલા લો, નિત્યાત્મમાંથી જીવ ધીરેથી સાતમા ગુણસ્થાનમાં જઈ શકે, અને કેવો હોય? બારમા દ્રવ્ય લિંગી મુનિરાજ હોવા જોઈએ. અઠ્યાવીસ મૂળગુણનું પાલન કરતા એવા દ્રવ્ય લિંગી મુનિરાજ નિત્યાત્મ માંથી ક્યાં જઈ શકે? એક સાથે કેટલા ગુણસ્થાન કવર કરી નાખ્યા એક સાથે? એટલે સેકન્ડ થર્ડ ફોર્થ ફિફ્થ ને ટચ કરતા જાય કે ડાયરેક્ટ પહેલાથી સાતમા માં જાય? ટચ કરતા ના જાય, ડાયરેક્ટ. તો ડાયરેક્ટ પહેલાથી સાતમા માં જઈ શકે દ્રવ્ય લિંગી મુનિરાજ, બરાબર છે? પછી નિત્યાત્મમાંથી પાંચમામાં, અને બારમાં દ્રવ્યલિંગી શ્રાવક હોવા જોઈએ. બે શબ્દ યાદ રાખજો, એ શબ્દ હું પૂછીશ ને, દ્રવ્યલિંગી મુનિ અને દ્રવ્યલિંગી શ્રાવક. તો પાંચમામાં, પહેલાથી પાંચમામાં, પહેલાથી સાતમામાં. આની હું એક્ઝામ લેવાની છું બે મહિના, ચાર મહિના, છ મહિના પછી. સમજાય છે? આ તો અડધા અડધા, સાત થશે પછી એક એક્ઝામ, અને બીજા સાત ગુણસ્થાન થશે પછી એક એક્ઝામ. કોણ આપશે એક્ઝામ? અરે વાહ, ચલો. તો પહેલાથી સાતમામાં, પહેલાથી પાંચમામાં, પહેલાથી ચોથામાં, પહેલાથી ચોથામાં પણ જઈ શકે, બરાબર? જાય જ એવો નિયમ નથી, આપણે જોયું કમ્પલસરી ગુણસ્થાન ચોથું પાંચમું નથી. તો પહેલાથી ચોથું, પહેલાથી પાંચમું, પહેલાથી સાતમું, અને એક અજીનદાસ સાધી મિથ્યાદૃષ્ટિ, સાધી મિથ્યાદૃષ્ટિ જીવ પહેલા ગુણસ્થાનથી ત્રીજા ગુણસ્થાનમાં જઈ શકે એનું તર્ક અને યુક્તિથી આન્સર બહુ સરસ આપ્યો છે કે ભાઈ સાધી મિથ્યાદૃષ્ટિ કેમ જઈ શકે પહેલાથી ત્રીજામાં, અનાધી મિથ્યાદૃષ્ટિ પહેલાથી ત્રીજામાં નહીં જાય. સાધી મિથ્યાદૃષ્ટિ પહેલાથી ત્રીજામાં જશે એનો તર્ક છે, એનું રીઝન છે, કરણાનુયોગથી એને સમજાયું છે, એની ચર્ચા આપણે નેક્સ્ટ ટાઈમ કરો. આ ગમનની વાત છે, આગમન ક્યાંથી આવી શકે પહેલામાં, ક્યાંથી આવી શકે પહેલામાં? ના ના ના, અગિયારમાંથી ડાયરેક્ટ પહેલામાં નહીં આવે, સાતમાંથી પહેલા, પાંચમાંથી ક્યાંથી આવી શકે એને કહેવાય આગમન. સમજાય છે ને? ગમન અને આગમન સમજાય છે ને? તો સાતમાંથી પહેલામાં આવી, પાંચમાંથી પહેલામાં આવી, ચોથામાંથી પહેલામાં આવી, ત્રીજામાંથી પહેલામાં આવી શકે, અને આવી શકે, આવી શકે, અને બીજામાંથી તો નિયમથી પહેલામાં જ આવશે. આગમન સમજાયું? આપણે લેશું આ પ્રકરણ નેક્સ્ટ ટાઈમ પૂરું લેશું. બીજામાંથી પહેલામાં નિયમથી આવશે, ત્રીજામાંથી પહેલામાં, ચોથામાંથી પહેલામાં, પાંચમાંથી પહેલામાં અને સાતમાંથી પહેલામાં આવી, બરાબર છે? તો આ રીતે ગમન આગમન કાળ નિત્યાત્મની પરિભાષા, નિત્યાત્મ ગુણસ્થાનની શબ્દાર્થ ભાવભાષણ ભેદ પ્રભેદ અન્ય નામ, આટલી ચર્ચા આપણે કઈ બહુ થઈ ગયું. તમે ક્યાં બોલશો હવે? થયું પણ દિવસ છે, સમજાય છે? તો હવે આપણે જયારે મળશું ત્યારે થોડી આની ચારિત્ર અપેક્ષા છે અને એક વિશેષ અપેક્ષા વિચાર બાકી છે. એ બે ત્રણ નાના પ્રકરણ બાકી છે નિત્યાત્મ ગુણસ્થાનના, એ પૂરા કરીને આપણે બીજું, આપણે લાઈન થી જશું, બીજું સાસાદન ગુણસ્થાન પ્રારંભ કરશું અને જોશું કે સાસાદન ગુણસ્થાન નું સ્વરૂપ સર્વજ્ઞ પરમાત્માના ધ્યાનમાં અને નિર્ગ્રંથ મુનિરાજોએ એનું શું વર્ણન લખ્યું છે એની ચર્ચા બીજા ગુણસ્થાન સાથે હવે આપણે જયારે મળશું ત્યારે બીજા ગુણસ્થાન સાથે. નિજ નિધિ નિજ શતભાગ.
બોલોને કાલ મેં નિત્ય બોલીની દ્વાદશાંગી સ્વરમસ્કારી જીવાની માતનો એક આવલી પ્લસ એક સમય જગ્યાની અંતર હોય એક આવલી પ્લસ એક સમય છ આવલી નથી એક આવલી પ્લસ એક સમય એ જગન્ય અંતર મુહૂર્ત હે ઉત્કૃષ્ટ અંતર મુહૂર્ત એક સમય કમ અને એક સમય કમ જે 48 મિનિટ છે એના એક સમય કમ હા છઠ્ઠા માંથી પણ કલામાં થઈ શકે હા બરાબર ઠીક છે એ આપણે નેક્સ્ટ ટાઈમ ગમન આગમન એકવાર આખી રિવિઝન કરશું ગમન આગમન નું રિવિઝન આપણે અહીં એકવાર પ્રોપર નેક્સ્ટ ટાઈમ કરી લઈશું.